वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितम् सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथाः स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजानन्द कृष्णोऽस्तु मे हृदि ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीनीलकण्ठाय श्रीसहजानन्दाय सरजुदासाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान
जय
श्री लक्ष्मी नारायण
देवानी जय
श्री नर नारायण
देवानी जय
वाला भक्तो बोरीवली स्वामीनारायण मंदिर भगवान श्री हरि अत्र विराजमान छे। अक्षराधिपति सर्वात्मा भगवान श्री हरि नी सानिध्ये आपणे आज कक्काने पूरो करवो छे। आपणो 3 दिवसथी चालतो कक्को अहीं बोरीवली मंदिरमां भगवानने अर्पण करवो छे। આપણે લ આવ્યા છે કેમ લલ્લા લેવા છે હરિના દેવા લાયક તો અન્નદાન
લલ્લા લેવા છે હરિના દેવા લાયક તો અન્નદાન
લલ્લા લેવા છે હરિના દેવા લાયક તો અન્નદાન
લલ્લા લેવા છે હરિના
અન્નદાને સહુ તૃપ્ત થાય
અન્નદાને સહુ તૃપ્ત થાય
અન્નદાને સહુ તૃપ્ત થાય
અન્નદાને સહુ તૃપ્ત થાય
હરિ નામથી પાપ પલાય
હરિ નામથી પાપ પલાય
પણ જો રાખે વ્રત નિષ્કામ લલ્લા લેવા છે હરિ નામ લાયક તો અન્નદાન સદગુરુ શ્રી ભમાનંદ સ્વામી એમણે આ કક્કાની રચના કરી છે. સ્વામી, હવે લને ઉદ્દેશીન આવી વાત આપણને કરે છે. લેવાલાયક એક ભગવાનનું નામ છે, દેવાલાયક અન્ન અને દામ. અન્નદાન કરો, અન્નદાને સૌ તૃપ્ત થાય અને ભગવાનના નામથી આપણા પાપ બળી જાય, આપણે પવિત્ર થઈ જઈએ. પણ એક શરત મૂકી, પણ જો વ્રત નિષ્કામ રખાય, નિષ્કામ વ્રત રાખીએ તો ફળ થાય. એક શરત મૂકી નિષ્કામ વ્રતની, નિષ્કામ વ્રત જો રાખીને ભજન થાય તો પાપ જાય. નિષ્કામ વ્રત એટલે કે બ્રહ્મચર્ય. ભગવાનના ભક્ત બ્રહ્મચર્યનું પાલન કરે એવું સ્વામીનું કહેવું થાય છે. બ્રહ્મચર્યથી ભગવાનની પ્રસન્નતા થાય છે. માણસ બ્રહ્મચર્ય પાળે નહીં અને ભગવાનનું નામ જપ્યા કરે તો શુદ્ધ ન થાય, કારણ કે ભીતર વાસના ભરી છે. પણ જો રાખે વ્રત નિષ્કામ, લલ્લા લેવા છે હરિનામ, માટે પરમાત્માને પ્રસન્ન કરવા બ્રહ્મચર્યનું પાલન કરી ભગવાનની ભક્તિ કરવી અને દાન દેવું ગૃહસ્થ હોય. આવું લ શબ્દના ઉદ્દેશથી ભૂમાનંદ સ્વામીએ આપણને કહ્યું. હવે
વવા વચનનો જે છે લો તે જ પ્રભુનો જાણો કો. વવા વચનનો જે છે લો તે જ પ્રભુનો જાણો કો. હે વવા વચનનો જે છે લો તે જ પ્રભુનો જાણો કો. વવા વચનનો જે છે લો તે જ પ્રભુનો જાણો કો. લક્ષ્મણ ને સીતાજી જે હ, લક્ષ્મણ ને સીતાજી જે વચન લો પતિ ત્યાગ્યા તે હ, વચન લો પતિ ત્યાગ્યા તે વચને વર્ત્યા ગોપી ગો. વવા વચન નો જે છે લો વચને વરત્યા ગોપી ગો. વવા વચન નો જે છે લો, વવા વચન નો જે છે લો, વવા વચન નો જે છે લો. તેજ પ્રભુ નો જાણો કોપ, તેજ પ્રભુ નો જાણો કોપ.
ભગવાનની આજ્ઞાનો લોપ જ્યારે થાય છે ત્યારે ભગવાનનો કોપ થાય છે. અથવા તો આપણાથી ભગવાનની આજ્ઞા નથી પડતી એ જ આપણા ઉપર ભગવાનનો કોપ છે, એટલે એવું બળ આપણામાં નથી કે આપણે પરમાત્માની આજ્ઞામાં કુરબાન થઈ જઈએ. ભગવાનની આજ્ઞા પાળવી એ ભક્તનો પરમ ધર્મ છે. પરમાત્માની આજ્ઞા જો ન અનુસરાય તો ભક્તત્વ પ્રાપ્ત થતું જ નથી. ભક્તત્વની પ્રાપ્તિ માટે ભગવાન શ્રીહરિ જે જે આપણને કહી ગયા છે તે આપણે પાળવું જ રહ્યું. માટે ભગવાનના ભક્તો વચનનો લોપ ન કરે. લક્ષ્મણજી અને સીતાજી એ બંને ભગવાનની આજ્ઞાના લોપથી દુઃખી થયા હતા એવું સ્વામી અહીંયા અનુસંધાન આપે છે. સીતાજીએ જ્યારે લક્ષ્મણજીની બાંધેલી રેખા, ખેંચેલી રેખા એનું ઉલ્લંઘન કર્યું તો બહુ દુઃખ આવ્યું. લક્ષ્મણજીએ પણ છેલ્લે જ્યારે દુર્વાસા રામપ્રભુને મળવા આવ્યા ત્યારે ભગવાને લક્ષ્મણજીને કહ્યું હતું કે અમારી વાત પૂરી થાય ત્યાં સુધી કોઈને અંદર આવવા દેશો નહીં. પણ લક્ષ્મણજી પોતે અંદર આવે છે ભગવાનની આજ્ઞાનો લોપ થાય છે એટલે એ બંનેને દુઃખ આવે છે, ભગવાનનો વિયોગ થાય છે. માટે ભગવાનના ભક્તો ભગવાનની આજ્ઞાનો લોપ ન કરે. મહારાજની આજ્ઞા શિર સાટે પાળે એને સત્સંગી કહેવાય. નિયમ, નિશ્ચય અને પક્ષ, એમાં સૌ પ્રથમ નિયમની વાત આવી છે. નિયમમાં જેને બહુ ઢીલું, પછી ભલે એને તાણ્યું હોય ટીલું, પણ એમાં કાંઈ ન થાય લીલું. નિયમમાં જરા હતાણ થવું બધાએ, નિયમ મળા ન પડવા દેવા. આ ઘણા ભગત આમ બહાર દેખાવ ઘણો કરે ભજનનો, પણ અંદર કંઈ નિયમ ધર્મ હોય નહીં, પરિણામે એનો આત્મા શુદ્ધ થતો નથી. મહારાજની મૂર્તિમાં ધર્મ પાળ્યા વગર જોડાઈ શકાતું નથી. માટે ધર્મ પાલન આવશ્યક છે. ધર્મનો લોપ કર્યા પછી આત્મા પાપથી લેપાઈ જાય છે. ધર્મ લોપીને મન ફાવે એમ ઇન્દ્રિયોને સંસારમાં પ્રવર્તાવવાથી ઇન્દ્રિયો દ્વારા એ જગત આત્મામાં ઘૂંસી જાય છે, એટલે આત્મા અશુદ્ધ થાય છે અને એ ભગવાનના સ્વરૂપ સાથે જોડાવાને લાયક રહેતો નથી. માટે આત્મશુદ્ધિ ખાતર ધર્મને ચુસ્તપણે પાળવો તો જ કલ્યાણ થાય. ધર્મ પાલન એ પ્રથમ પગથિયું છે. સત્સંગમાં આવતા વેત અથવા તો બાળપણથી જ ધર્મને બરોબર સિદ્ધ કરવો જોઈએ. ધર્મ આપણને ખૂબ ગમવો જોઈએ. ઘણા માણસ થોડાક ઉપાસનામાં જ્ઞાનમાં આગળ વ્યા જાય ને એટલે ધર્મ બરમની બહુ જરૂર નહીં એવું બકતા હોય છે, એ ખોટું છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એમ કહ્યું છે કે ધર્મ છોડીને તો માથે પાણો લઈને સમુદ્ર તર્યા જેવું કામ છે. માથે પથ્થર લઈને હ સમુદ્ર તરે એને દાયો કહેવાય કે મૂર્ખ્યો તો કે મૂર્ખ્યો. એમ ભગવાને બાંધેલી મર્યાદાને છોડીને મન ફાવે એવું વર્તન કરીને પછી ભગવાનને પામવાની વાત કરે એને ગાંડ પણ કહેવાય. ગમે ત્યાંથી આવ્યું પણ આવ્યું ખરું. માટે ભગવાનની બાંધેલી મર્યાદાને દેખતે ચલો. એ મર્યાદાનું ઉલ્લંઘન ન થાય એવી બને એટલી કાળજી સેવો. અરે મહારાજે કહ્યું કે જ્યારે આપણે સત્સંગ નહોતો અને કુસંગમાં હતા ત્યારે તો મન ફાવે એમ વર્તતા, પણ જ્યારે કુસંગ છોડીને સત્સંગમાં આવ્યા, સત્સંગના નિયમ ધારણ કર્યા, આપણી જાતને આપણે આ સંસારમાં સત્સંગી તરીકે જ્યારે જાહેર કરી ત્યારે આપણી એ ફરજ થઈ પડે છે કે આપણે હવે સત્સંગની બધી જ મર્યાદાઓનું પાલન કરવાનું છે. મહારાજ કે નિયમ ધરાવીને, વર્તમાન ધરાવીને બાઈ અથવા ભાઈ કુસંગી હોય ભલે, પણ તેને સત્સંગમાં લેવા. પરંતુ સત્સંગમાં આવ્યા પછી જો કુસંગ રાખે તો એ બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગની બહાર કાઢી મેળવા, અને જો ન કાઢે તો એમાંથી ઝાઝો બિગાડ થાય. જે અંગને કિડિયારાનો રોગ થયો હોય એટલું અંગ જો તુરંત કાપી નાખવામાં ન આવે અને એનો લોભ રાખવામાં આવે તો આખું શરીર હડી જાય અને માણસનું મૃત્યુ થઈ જાય. એમ આ સત્સંગમાં હડેલ માણસને જો સત્સંગ બહાર તમે ન કાઢો તો છેવટ આખો સત્સંગ હડેલનો થઈ જાય. પછી એમાં સારા માણસ ન પ્રવેશી શકે, અધર્મીના રાજ્યમાં ધર્મી ન રહી શકે. માટે વચનનો લોપ થાય છે ત્યારે ભગવાનનો કોપ થાય છે. ભગવાનના ભક્તો વચનમાં બહુ જ વિશ્વાસથી વળગી રહે. આ જ આજ્ઞા પાળવાથી દુઃખ જેવું જણાતું હશે, સુખ નહીં મળે કદાચ એવું લાગતું હશે, પણ પકડી રાખો વચનને. મહારાજનો આશીર્વાદ છે કે અમારી આ લખેલી શિક્ષાપત્રીને બાંધેલી મર્યાદા અનુસાર જે કોઈ વ્રત છે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય વાના અમે પૂરા પાડીશું એમ આપણા બાપે આપણને શિક્ષાપત્રીમાં આશીર્વાદ આપ્યો છે. ભગવાનનો વિશ્વાસ રાખો. બે દિવસ મહેનત કરવી પડે, વર્ષ મોડું થાય આપણે સુખિયા થવામાં, તો વાટ જુઓ. પણ અધર્મ કરીને રાતોરાત સુખિયા થવાની કોઈ ઉમેદ સેવશો નહીં, હેરાન હેરાન થઈ જશો. કદાચ આ લોકમાં ઘડી બે ઘડી બંગલા ગાડીઓ ને સુખ સંપત્તિ મળી જશે, પણ પાપનું રળેલું છેવટે તમારું ઘરનું લઈને જશે અને તમે હેરાન હેરાન થઈ જશો. માટે ભગવાનની આજ્ઞાને લોપીને કોઈ કાંઈ ના કરશો. મહારાજે તો શિક્ષાપત્રીમાં ત્યાં સુધી લખ્યું કે પૂર્વે કોઈ મોટા પુરુષ થયા હોય, તેણે અધર્મ આચરણ કર્યું હોય એવું જણાતું હોય, તો પણ તે અધર્માચરણ આપણે એને ઓછે ન કરવું. કે આવા મોટા હરિભગત છે, એ તમાકુ ખાય છે, મારે શું વાંધો, આમ ન કરવું, એને ખાવા દેવી, એ તો મોટા કહેવાય ખાય. મોટાનો વાદ લઈને અધર્મ આચરણ કરાય નહીં. મોટાને બિચારાને શી ખબર શું તકલીફ હશે ને ખાતા હશે, ભગવાન જાણે. એ શું કામ ચા પીતા હશે, એ શું કામ સિનેમા જોતા હશે, શા માટે ટીવી આગળ બેહી રહેતા હશે, ભગવાન જાણે. આપણે એનો વાદ લઈને અધર્મ આચરણ કદી ન કરાય, ને જો કરીએ તો આપણું ઠેકાણું રહે જ. હા, આમાં લખ્યું, વવા વચનનો જે છે લોપ તે જ પ્રભુનો જાણો કોપ. વચને વર્ત્યા ગોપી ગોપ. ભગવાને જેમ કહ્યું ને એમ ગોપીઓ અને ગોપો રહ્યા. તો જ્યાં હોય ને ભક્તિનું સાક્ષાત સ્વરૂપ ગોપીઓને બતાવવામાં આવે છે. ભક્તિ કેવી કરવી, તો ઉદાહરણમાં એમ કહેવાય કે ગોપીઓના જેવી કરવી, બીજા કોઈનું નામ ન દેવાય, કારણ કે વચનમાં વર્ત્યા ન હોય. જુઓ ને, સચ્ચિદાનંદ સ્વામીએ જ્યારે મહારાજને કારિયાણીના 11માં વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, પ્રેમનું શું લક્ષણ છે, ત્યારે મહારાજે એમ કહ્યું કે પ્રેમનું તો એ જ લક્ષણ છે, જેને જેને વિશે પ્રેમ હોય તે તેનું વચન લોપે નહીં, એની મરજીમાં વર્તે. ગોપીઓને ભગવાનને વિશે પ્રેમ હતો, તો ભગવાન જ્યારે વૃંદાવનમાંથી મથુરા જવા તૈયાર થયા અને રથમાં બેઠા, ત્યારે ગોપીઓને ખ્યાલ આવ્યો. ગોપીઓ બધી દોડાદોડ રડતી રડતી આવી અને ભગવાનનો રસ્તો રોકી અને ઘોડાની લગામ પકડીને ઊભી રહી કે અમે તમને મથુરા નહીં જવા દઈએ. પણ જ્યાં ભગવાનની આંખ સામું જોયું ત્યાં પરમાત્માની રહ્યાની મરજી દીઠી નહીં. આંખ વાંચી ગઈ ગોપીઓ કે પ્રભુને આપણે આ રોકીએ છીએ તે ગમતું નથી, એટલે ગોપીઓએ તરત જ રસ્તો આપી દીધો અને હાથ જોડ્યા કે હે વાલમજી, તમને જેમ ગમતું હોય એમ રહો, પણ અમારા સાથે પ્રેમ રાખજો, તમે અમારા થકી દુખાશો નહીં. આ પ્રેમનું લક્ષણ છે. પ્રિય, તમને સુખી કરવાની ભાવના જ્યાં નથી ત્યાં પ્રેમ ન હોય. પોતાને જ સુખી થવું હોય કોઈના પાસેથી એ તો સ્વાર્થ કહેવાય. પ્રેમ એને કહેવાય કે પ્રિયતમને સુખી કરવા હૃદય ઝીંખ્યા કરે. પ્રેમ તો બહુ શુદ્ધ વસ્તુ છે. માણસે એને ભોગનો ઓપ ચડાવીને ભ્રષ્ટ કરી નાખ્યો છે. પ્રેમ ખરાબ વસ્તુ નથી. જ્યારે સ્વાર્થને આપણે પ્રેમ કહીએ છીએ ત્યારે પ્રેમ બિચારો શું કરે, અસાધુને સાધુ કહીને સાધુતાને માર મારીએ છીએ એવી આ વાત છે. માટે ભગવાનના ભક્ત, પ્રેમનું એ લક્ષણ છે, પ્રિયતમનું વચન ન લોપાય. એટલે ગોપીઓ ભગવાનની મરજી જોઈ અને રસ્તો આપે છે. પછી મથુરાને અને વૃંદાવનને ત્રણ ગાવનું જ વહેલું હતું, પણ ક્યારેય ભગવાનની આજ્ઞાને મરજી વિના ગોપીઓ એમને દર્શને ગઈ નથી. વિરહમાં ને વિરહમાં આખી રાત એ ઝૂરી છે, આંસુડા પાડીને રડી છે, સારી રાત એને નિંદર ખોઈ છે. પણ ત્રણ ગાવ જ દૂર ભગવાન હતા, છતાંય મહારાજની મરજી વિના ક્યારેય ત્યાં દર્શને એ ગઈ નથી. કેમ જે એના મનમાં એમ થયું કે જો ભગવાનની આજ્ઞા લોપીને આપણે ભગવાનને દર્શને જશું તો ભગવાનને આ દુઃખ થશે, ભગવાનને નહીં ગમે અને આપણા ઉપર હેત પ્રભુ નહીં રાખે. આને પ્રેમ કહેવાય. આપણે બધા ઉભે વાહડે હાલી નીકળ્યા કે અમે બહુ પ્રેમી છીએ, ત્યાં આમ ભોફીંડું ડોકું હલાવે એમ ડોકું હલાવીને બહુ કીર્તન ગાવાથી પ્રેમી નથી થઈ જવાતું, બહુ મંજીરા ખખડાવવાથી કાંઈ નથી ભગતપણું આવી જતું. પ્રેમ એને કહેવાય ભગવાનના વચનનું અનુસંધાન રહે, કે જો મહારાજ કહે છે એમ નહીં કરીએ તો મારા મહારાજને દુઃખ થશે, ભગવાનને મારા પ્રત્યે દુઃખ થશે, મારા પ્રભુનું દિલ દુખાશે, મારા ભગવાનને નહીં ગમે, માટે મારા ભગવાનને ગમે એમ મારે રહેવું જોઈએ. આને પ્રેમ કહેવાય. હાય કોઈ દી ચિંતા કે હું ક્રોધ કરીશ તો મારા ભગવાનને નહીં ગમે, કેમ જે મારા ભગવાને કહ્યું છે કે ક્રોધી માણસ મને ગમતો જ નથી. લોયાના પહેલા વચનામૃતમાં મહારાજ કે કામી છે ને એ તો અર્ધો વિમુખ છે, કામી માણસના હાથની મને સેવા કરીએ ગમતી, હું જો કામ વાસના રાખીશ તો મારા ભગવાનને મારી સેવા નહીં ગમે. ભગવાન કહે છે કે માની માણસ તો મને જરાય ન ગમે, જેમ દુકાળમાં મોટા માણસ કોજરા ખાઈને જીવે અમદાવાદનું ત્રીજું, એમ માની માણસ પાસેથી અમારે સેવા ચાકરી કરાવવી એ તો એવી છે, માની મને નથી ગમતો. અને મોરે તો અમારે કામી ઉપર અભાવ રહેતો, પણ હવે તો માની અને કપટી નિરશાવાળા ઉપર બહુ અભાવ રહે છે. કેમ જે કામી ઉપર સંત દયા કરે, પણ માની ઉપર તો સંત ક્યારેય દયા નથી કરતા. આમ મહારાજને માની નથી ગમતા, કામી નથી ગમતા, ક્રોધી નથી ગમતા, ઈર્ષ્યા મહારાજ કે કરશો નહીં. આમ ભગવાનને આવા માણસો નથી ગમતા, માટે આપણે ભગવાનને ગમીએ એવા આપણે થવું છે કે નહીં, થવું છે કે નહીં, તો પછી સુધરવું પડે. દેખાવ કરે તો મેળ નહીં ખાય ભાઈ. આટા ટોપ તો આ ભગવાનને ગમતો નથી, ભગવાન તો આપણા હૃદયને જુએ છે, આપણા દાચાને નહીં. દાચું રૂપાળું હોય કે ગમે તેવું હોય એની હારે ઈશ્વરને મતલબ નથી, ભગવાન હૃદય સામું જોવે છે. હૃદય કેવું છે? મોઢું બહુ હાબુ દઈને ઘસીને બરોબર લાઇટદાર કર્યું હોય એટલે ભગવાન હશે આપણી સામે એમ તમે સમજો છો? ભગવાન હું કઈ? હૃદય કેવું છે? હૃદયમાં વાસના ન જોઈએ. એક મહારાજની જ વાસના હોય તો મહારાજ રાજી થાય છે. વચને વર્ત્યા ગોપી ગોપ, ગોપીને ગોપ, ભગવાનને ગમે એમ વર્ત્યા છે. મારા ભગવાનને આવું ગમશે, મારા ભગવાનને આવું ગમશે, મારા ભગવાનને આવું ના ગમે એટલે આવું મારે ના કરાય, મારા ભગવાનને આવું બહુ ગમે છે એટલે મારે આવું બહુ કરવું છે. આમ સમજવું જોઈએ. કેવું કઈ નહીં, સુધરજો મા બાપ, નહીતર ન્યા નહીં જવાય. આઈ નહીં બોરીવલીમાં પાસા થાહો અકડાશમાં. આગે સસા સહેલ જે કહેવાય તેની તો શુભ ગતિ નહીં થાય,
સસા સહેલ જે કહેવાય તેની તો શુભ ગતિ નહીં થાય,
સસા સહેલ જે કહેવાય તેની તો શુભ ગતિ નહીં થાય,
સસા સહેલ જે
લોભી બહુ,
કામી ક્રોધી લોભી બહુ,
ત્યાગી તરતા દેખ્યા સહુ,
ત્યાગી તરતા દેખ્યા સહુ,
હે સર્વે ભેળો ભળવા ચાહાય સશા સહેલ જે કહેવા,
હે સર્વે ભેળો ભળવા ચાહાય સશા સહેલ જે કહેવા,
તેની તો શુભ ગતિ નહીં
થાય.
સલેલ કોને કહેવાય? સલેલ ખબર છે, બધાની ભેગો ભળવા ચાહાય. જગતમાં સંકુચિત વૃત્તિની નિંદા કરવામાં આવે છે. માણસ વાતની વાતે એમ કહેતો હોય છે કે વિશાળતા જોઈએ, સંકુચિત માનસ સારું નથી, બહુ વધાવી લેવા જેવી વાત છે, પણ વિશાળતાઓની પણ મર્યાદા હોય છે અને વિશાળતા કયા ક્ષેત્રમાં કેટલે અંશે ઉપયોગી ને યોગ્ય ગણાય એની પણ ખબર પડવી જોઈએ. એક દાંડીઓ લઈને હાલી નીકળી નો હાલે, ઠીક છે. કોઈ સ્ત્રી એમ કે હું તો વિશાળ દિલની છું, એક પતિ પ્રત્યે સંકુચિત જીવન જીવતી નથી, કેવું લાગે? તમને સમજણ પડી કે નહીં એમાં, કે ન પડી કાકા? કાંઈ સમજણ પડી? આમ કે છે કાકા, કઈ કથા જેવું હાલે છે એમ કે છે. પત્ની એમ કે હું તો એક જ ઘરે રહું એવી સંકુચિત વૃત્તિ મને ફાવતી નથી, હું તો બે રાત્રિ ઓલે ઘરે રહું, બે રાત્રિ ઓલે ઘરે રહું, બે રાત્રિ ઓલે ઘરે રહું, હું તો વિશાળ છું, પાંજરામાં પુરાવ એવું નથી. આયસા બડા ગગન દેખ કે હમે ક્યુ ને ઈચ્છા હો જાય વિહાર કરને કી, એવું ડાપણ નો હાલે. ધર્મની મર્યાદાઓને ઘણા માણસો સંકુચિત કહીને વખોડી કાઢે છે. ઠીક છે, અમુક વાત સમજવા જેવી છે. માણસ ઘણી વખતે ખોટો સંકુચિત થઈ જાય છે, બીજાનો ધર્મ નથી સારો, અમારો જ ધર્મ સારો છે. આમ અમુક અમુક જેની જરૂર નથી બસ કોઈને પગે ન લગાય, હાથ ન જોડાય, આ ગણપતિ ન નમાય, એ બધું એ ખોટું છે. એમાં અન્યાશ્રય થઈ જતો નથી. મારા ભગવાન એમાં બિરાજમાન છે એવું માનીને આખી સૃષ્ટિને વંદન કરી શકાય છે, તો દેવદેવીઓને વંદન કરાય. એવી સંકુચિતતા એ બરોબર નથી કે શિવ ન બોલાય, શિવ બોલીએ આપણે વૈષ્ણવો તો અન્યાશ્રય થઈ જાય. આવી એકદમ સંકુચિતતા એ તો મૂર્ખાઈ છે. પણ વિશાળતાને બાને આપણે ઘણી વખત ઊંધે રસ્તે ચડી જઈએ એ બરોબર નથી. સંકુચિતતાના બાને, અનન્ય આશ્રયના બાને પણ અવળે રસ્તે વયું જવાય છે. માટે સંકુચિતતા અને વિશાળતા ક્યાં કયા ક્ષેત્રમાં કેટલી કેટલા અંશે કેવી રીતે ને કેમ એ બધું સમજીને વ્યવસ્થિત રખાય તો સુખી થવાય આપણે અને આપણા વતી બીજાએ પણ. સલેલ એને કહેવાય કે જે એમ સમજે કે આપણે તો બધાયના જેવું રહેવું છે, બધાયના જેવું રહી શકાય જ નહીં, બરોબર નથી. આપણો લક્ષ્ય આપણે વિચાર્યા પછી, આપણો આદર્શ આપણે નક્કી કર્યા પછી જીવનને મોડ દેવો જ પડે, અને સત્સંગને પંથે પ્રગતિ કરવી હોય તો કુસંગ છોડવો જ પડે. સર્વે ભેળો ભળવા ચહાય, એમ લખ્યું જુઓ. સશા સલેલ જે કહેવાય, બધાના ભેળો ભળવા માંગે છે. સત્સંગી ભેળો ભળવા માંગે છે, કુસંગી ભેળો ભળવા માંગે છે, મંદિરે જવાનો એને ઉમંગ છે, અને પાછા કંઈક એવા કામમાં તે જવા ઉમંગી થયો છે. આ બધા સલેલ કહેવાય. એને ટૂંકા શબ્દમાં કહીએ તો ઠેકાણા વગેરેના. ખ્યાલ આવ્યા તમને? ધૂળના ઢેફા જેવા, પાણીથી એ પલ્લેન, ઘીથી પલ્લેન, બધાથી એ પલ્લેન, એવાનું કલ્યાણ નહીં થાય. સ્વામી ના કહે છે સલેલ જે કહેવાય તેની તો શુભ ગતિ નહીં થાય. માટે એક સિદ્ધાંત, એક ઈષ્ટદેવ, એક રાહ પકડો. મારા ભગવાન સ્વામિનારાયણ છે, એની આજ્ઞા એ મારું જીવન છે, એને માટે ખપી જવું એ મારો ઉદ્દેશ છે. આવું પકડો તો આગળ જવા હે. પણ ઘડીક આમ ને ઘડીક આમ, કામી ક્રોધી લોભી બહુ ત્યાગી તરતા દેખ્યા સૌ. કામ ક્રોધ લોભનો ત્યાગ કરનારાઓ તો તર્યા છે, પણ બધામાં ભળી જનારાઓનો કાંઈ મોક્ષ થતો નથી. માટે સત્સંગીઓનું જીવન, સત્સંગીઓ સાથે ભળવું જોઈએ, કુસંગીઓ સાથે ભળવું જોઈએ નહીં. ઘણા સત્સંગી કે આપણે તો કુસંગીઓ સાથે ઘર જેવો સંબંધ, એટલે હું તું મોટો એમ. હા, ઉપર ઉપરથી હોય તો વાંધો નહીં, દુનિયા છે, જરૂર હોય છે, સર્વની સાથે હળી મળીને રહેવું, પણ ઉપર ઉપરથી, હૃદયથી નહીં. હૃદયથી બેને જ મળાય, ભગવાનને ને ભગવાન જેમાં અખંડ રહ્યા હોય એને. આ બેને હૃદયથી મળાય, બાકી બધાને માથેથી મળાય, હૃદયથી નહીં. સમજાણું ને એમાં? આમ તોલો કરાય. એ માથેથી મળ્યા કહેવાય. ઉસકો હૃદય મત દીજીએ. હૃદય ગમે એને દેવાની ચીજ નથી, વો તો હરી કો દેને કે યોગ્ય ચીજ હૈ. બધાને થોડું હૃદય દેવાય, આલી મવાલીને બધાને. આપણે તો જેને હોય ને અયુ દઈને બેસી જઈએ છીએ. મેને મેરા દિલ તુજકો દિયા, અરે મરી જાય છાળા, ત્યાં ક્યાં હૃદય દઈને બેઠો. હૃદય તો હૃદયેશ્વરને દેવાય, હા ઈશ્વરને જ દેવાય, બીજે ન દેવાય. મરવું હોય એને દેવું, દુઃખી થઈ જશો. માટે ભગવાન શ્રી હરિ અને ભગવાન શ્રી હરિ જેમાં સતત વાસ કરીને રહ્યા છે, એવા એમના જે લાલડીલાઓ છે તેમની સાથે ભળો. બધાય સાથે ભળવા ચાહાય. આમાં લખ્યું, તેની તો શુભ ગતિ નહીં થાય. એની શુભ ગતિ નહીં થાય. શશા શોધી લે તું હરિ, દેહ મનુષ્ય નો નાવે ફરી.
શશા શોધી લે તું હરિ, દેહ મનુષ્ય નો નાવે ફરી.
એ શશા શોધી લે તું હરિ, દેહ મનુષ્ય નો નાવે ફરી.
શશા
પ્રગટ રામ,
જો મળી જાય પ્રગટ રામ,
તો તે આપે અક્ષરધામ,
તો તે આપે અક્ષરધામ.
અવની ઉપર નર તનુ ધરે, શશા શોધી લે તું હરિ.
અવની ઉપર નર તનુ ધરે, શશા શોધી લે તું હરિ.
એ અવની ઉપર નર તનુ ધરી, શશા શોધી લે તું હરિ.
અવની ઉપર નર તનુ ધરી, શશા શોધી લે તું
હરિ. બહુ સરસ વાત કરી, પડકારો કર્યો સ્વામી એ, કે અવની ઉપર નર તનુ ધરી, શશા શોધી લે તું હરિ. હા, જો પ્રગટ પરમાત્મા તને મળી જશે તો તે તને અક્ષરધામ આપી દેશે. અને આ બધા સંતો તો કેવા, ઘર છોડીને નાઠેલા. એના હૃદયમાં એક જ વાત હતી કે અમને પરમાત્મા મળો, અમને પરમાત્મા મળો, અમને હા પરમાત્મા મળો, ને એના બદલામાં અમારું બધું ટળો, બીજું નથી જોતું. કેમ?
તમારી મૂર્તિ વિના અમારા નાથ રે, બીજું મને આપશો માં.
તમારી મૂર્તિ મારા નાથ રે, બીજું મને આપશો માં.
એ હું તો એ જ માગું છું, જોડી હાથ રે, બીજું મને આપશો.
હાથ જોડીને કયો, મહારાજ સાક્ષાત બેઠા છે, મૂર્તિ નથી. બરોબર કયો, બધું લઈ લો ને તમે મળો. હૃદયથી કેજો, વયું જાહે પાછું.
હે બીજું મને આપશો
માં,
તમારી મૂર્તિ વિના અમારા નાથ રે, બીજું મને આપશો માં, વાસના દૂર રે, કરો ઈતર વાસના દૂર રે, કરો ઈતર વાસના દૂર રે,
કરો ઈતર વાસના દૂર રે,
રાખો પ્રેમાનંદ ને હજૂર રે, કે બીજું મને આપશો મારા, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, કે બીજું મને આપશો
માં,
જો પ્રગટ પરમાત્મા મળે, ભગવાન શ્રી હરિનું સાક્ષાત દર્શન થાય તો અક્ષરધામ મળી જાય, છતે દેહે મળી જાય, સૂર્ય સૂર્ય કરવાથી દિવસ ન થાય, દિવસ ઉગે તારે દિવસ થાય, સૂર્યનું ચિત્ર ઘરમાં લાવવાથી અંધારું ન જાય, સૂરજ ઉગે ત્યારે અંધારું રોક્યું ના રોકાય, એમ ભગવાન મળે ત્યારે જ કલ્યાણ થાય છે. ભગવાન ભગવાન કેવળ કરે કલ્યાણ થતું નથી, ભગવાન મેળવી લેવા એ જ મનુષ્ય જન્મનો ખરો અર્થ છે. પણ હવે આટલી ઉંમર તો વહી ગઈ, હજી સુધી તો કઈ ભગવાન મેળવી લીધા કે કેમ એ તો આપણા હૃદયને પૂછો. આટલી આટલી જિંદગી તો કોણ જાણે શાના માટે વાપરી, થોડી ઘણી કાંઈક વધી હોય એ હવે જો હરિને મળવા માટે એનો ઉપયોગ થાય તો કામ થાય, પણ એવો ઉપયોગ જિંદગીનો કરનારાઓ તો બહુ થોડા હોય છે. મોટા ભાગના તો લોલે લોલ હોય, લોલે લોલ, લોલે લોલ. સત્સંગ ન કરશો, સત્સંગ બહુ સમજીને કરજો, ભગવાન મેળવવા માટે કરજો, મનુષ્ય જન્મ પછી પરમાત્માની પ્રાપ્તિ થાય એ જ મહત્વની વાત છે, અને એ જ મનુષ્ય જન્મનું ખરેખર સુફલપણું છે. મનુષ્ય જન્મ તો ત્યારે જ સફળ થયો કહેવાય કે જ્યારે ભગવાનનું સાક્ષાત દર્શન થાય. એટલે સ્વામી કહે છે, જો મળી જાય પ્રગટ રામ તો તે આપે અક્ષરધામ, અવની ઉપર નર્તનું ધરી સશા શોધી લે તું હરી. કોઈ તમને એમ પૂછે કે મનુષ્ય જન્મ ધર્યા પછી ખરેખર કરવા જેવું કામ શું છે, તમારા મોઢામાંથી એવો જવાબ નીકળવો જોઈએ કે ભગવાન શોધવા એ જ કરવા જેવું કામ છે. ઈશ્વરને જલ્દી શોધો, સબ બાતો મેં ડેર ચલેગી લેકિન ઇસ બાત મેં ડેર નહીં ચલેગી, ક્યોંકિ મૃત્યુ કા કોઈ નિર્ધાર નહીં, કબ કહાં કિસ તરહ હમે મૃત્યુ પકડ લેગી ઉસકા હમે કોઈ ખ્યાલ નહીં, ઇસલિયે ઈશ્વર કો ઢૂંઢને મેં જલ્દી કરો, ઊંઘોમાં જાગો. સશા સૂર્ય દર્શે જેમ સ્વચ્છ વસ્તુ સર્વમાં તેમ,
સશા સૂર્ય દર્શે જેમ સ્વચ્છ વસ્તુ સર્વે,
સશા સૂર્ય દર્શે જેમ સ્વચ્છ વસ્તુ સર્વમાં તેમ,
સશા સૂર્ય દર્શે જેમ સ્વચ્છ વસ્તુ સર્વમાં તેમ,
એણે જો અંધારું ટળે,
એણે જો અંધારું ટળે
તો પ્રગ
પ્રગટ વિન કારજ સરે,
તો પ્રગટ વિન કારજ સરે,
વ્યાપક હરિ પણ જાણો એમ સશા સૂર્ય દર્શે જેમ,
વ્યાપક હરિ પણ જાણો એમ સશા સૂર્ય દર્શે જેમ,
સશા સૂર્ય દર્શે જેમ,
સશા સૂર્ય દર્શે.
આયા દિમાગ મેં જો હમને બોલા વહી આયા. આપણે આ દ્રષ્ટા નથી લેતા સૂર્યનું, એક બીજું લઈએ, દૂધ. દૂધમાં ઘી હોય કે ન હોય બોલો? દૂધમાં ઘી હોય. હાંડો એક દૂધ પી જાવ તોય ઘીનો અવાજ આવે? ક્યુંકે ઉસકી પ્રોસેસ કરની પડતી હૈ, ઉસમે સે હમે ઘી બનાના પડતા હૈ, બાદ મે હી ઘી કા સ્વાદ હમ લે સકતે હૈ. દૂધ પીને સે ઘી કા સ્વાદ કભી નહીં આતા. એવી રીતે ઇસ ધરતી કે કણ કણ મે મેરે મહારાજ બેઠે હૈ, લેકિન ઉસકા સ્વાદ હમ કભી નહીં લે સકતે, ક્યુંકે ઉસકી પ્રોસેસ કરની પડતી હૈ, ઉસમે સે હમે મહારાજ કો પ્રગટ કરના પડતા. ખ્યાલ આવ્યો તમને? હિન્દી તમને સમજાય છે ને બધાને? મુંબઈ વાળાને તો સમજાય. તમે કહેશો કે અમારે શું પ્રોસેસ કરવી? ભગવાન શ્રી હરિને સર્વમાં જોવા શીખો. એકડેક એ ભગવાન શ્રીહરિની મંગલકારી મૂર્તિમાં તમારી ઇન્દ્રિયોની વૃત્તિને પ્રોવા શીખો. ભગવાન શ્રીહરિમાં તમારી તમામ વૃત્તિઓને હોમતા રહો. ભગવાન સ્વામિનારાયણ મધ્યના આઠમાં એને જ્ઞાન યજ્ઞ કહે છે. યજ્ઞ કરતા કરતા યજ્ઞ નારાયણ પ્રગટ થાય છે ત્યારે યજ્ઞ પૂર્ણ થયો કહેવાય. એમ તમામ ઇન્દ્રિયોની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપ સાથે જોડતા જોડતા હોમતા હોમતા આત્માને વિશે પરમાત્માનું સાક્ષાત દર્શન થાય છે ત્યારે જ્ઞાન યજ્ઞની અવધિ આવી એમ કહેવાય છે. એસા યજ્ઞ શરૂ રખો દિન મેં રાત મેં સબ જગહ મેં, સાંસ લેતી વક્ત ઓ સાંસ છોડતી વક્ત, નિમિષ ઉન્મિનિષ સબ જગહ હરિ મેં વૃત્તિ ઠહેરને શીખો, વહા સ્થિર કરને શીખો. આવું આવડ્યું તો આરાધના આવડી કહેવાય. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની ટેવ ભગવાનના ભક્તો પાડતા નથી. સત્સંગ ઉપર ઉપર કરે છે, ઊંડા જાતા નથી. માહી પડ્યા તે મહાસુખ માણે ને દેખનારા દાજે જોને, કાંઠે ઉભ્યા જુએ તમાસો. એમ સત્સંગી થયા પછી ઘણા તો આમ કાંઠે ઉભા ઉભા સત્સંગનો તમાસો જોવે છે, બહુ ઊંડા જાતા જ નથી. પાછા કે બહુ ઊંડા ન ઉતરવું, ઊંડું ખોલીને તો કાદવ નીકળે કાંઠે હારા. મૂર્ખાઓ, કાદવમાંથી જ રત્ન નીકળે. કાદવ સુધી તમારો હાથ નહીં જાય તો રત્ન કોઈ દિવસ શક્ય જ નથી. ઊંડા કરો. સત્સંગમાં ગહેરાઈ છે. ઉપલા ઉપલા સત્સંગે આત્માની શુદ્ધિ ન થાય. આપણો આત્મા ભગવાન શ્રીહરિ સાથે નિતાંત સંપૂર્ણતયા સતત તેલની ધાર જેમ જોડી દેવો, આટલું સત્સંગનું ફળ છે. આજ થાય, કાલ થાય, પરમ દિવસે થાય, આ જન્મે થાય, ઓલે જન્મે થાય, લાખ જન્મ પછી થાય, નો થાય થાય, કરે અને થાય, નો કરે ન થાય, ઝાઝો અભ્યાસ કરે ને વહેલું થાય, થોડો અભ્યાસ કરે અને એટલું મોડું થાય, અને નો કરે ને બોલો બાથરૂમમાં જઈને કે હે આ મારું બેટું કે આ તૈણ કોક કેમ તૈણ કોક બોલે એને શીખવાડ્યું આ છે ને ગરમ પાણી નાવું હોય તો આણે એ બરોબર હા તો આ ટાઢા પાણી નાવું હોય આણે તો આ તક ન નાવું હોય આ અભ્યાસ કરે જાજો તો વહેલી મૂર્તિ સિદ્ધ થાય થોડો કરે તો મોડી સિદ્ધ થાય અને ન નાવું હોય એને ન કરવો અભ્યાસ ઠામુ કોઈ કોણ કેશ હા હેરો માપનાર તેમાં વિરજતે નરકનો દ્વાર
હા હેરો માપરનાર તેમાં વિરજતે નરકનો દ્વાર
ભોગવવા જેટલા પગ ભરે
ભોગવવા જેટલા પગ ભરે
તેટલી બ્રહ્મ હત્યા શિરે ઠરે
તેટલે બ્રહ્મ હત્યા શિરા ઠરે
ઝાળે જપ તપ પૂજા જાર હા હેરો માં પરનાર
ઝાળે જપ તપ પૂજા જાર હા હેરો માં પરનાર
તેમાં વિરજ નરકનો દ્વાર
તેમાં વિરજ તે નરકનો દ્વાર
આજ મને વિચાર આવ્યો ભગવાનંદ સ્વામીએ હા સસા વવા લલ્લા એમ ઠબકાર્યું છે અને ઉદ્દેશીને એવું કહ્યું કે પર નારીઓમાં વીર્યનું નિધાન કરનાર માણસ નરકમાં પડે છે જેટલા પગ ભોગવવા માટે ભરે છે તેટલી એને બ્રહ્મહત્યા લાગે છે જાળે તપ જપ પૂજા ઝાર ઝાર પુરુષ તપ જપ પૂજા બધું બાળી નાખે છે નવરો થઈ જાય આ ઉપદેશ કોને દીધો હા ને કોને કોને હા એટલે હા જે હોય હા એને આ ઉપદેશ લેવો બધા તો ન હોય સમજી ગયા હવે સક્ષા ક્ષેત્ર અન્યનું પાપ તીરથ માતે થઈ જાય શાપ
સક્ષા ક્ષેત્ર અન્યનું પાપ તીરથ માતે થઈ જાય
શાપ સક્ષા ક્ષેત્ર અન્યનું પાપ તીરથ માતે થઈ જાય શાપ
સક્ષા ક્ષેત્ર અન્યનું પાપ તીરથ માતે થઈ જાય શાપ
તીરથ ક્ષેત્ર માં જો કરે
તીરથ ક્ષેત્ર માં જો કરે
વજ્ર લેપ થઈ શિરે ઠરે
વજ્ર લેપ થઈ શિરે ઠરે
મન વશ કરી જપો હરી જા સસા ક્ષેત્ર અન્યનું પાપ
મન વશ કરી જપ હરી જાપ સક્ષા ક્ષેત્ર અન્યનું પાપ
અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ એટલું જ કહેવું છે આમાં અન્ય ક્ષેત્રે તમે મનને રમતું મૂક્યું આંખને રમતી મૂકી ત્વચા ઇન્દ્રિયો છૂટી થઈ ગઈ ને કાંઈક ધોવાઈ ગયું દેખાઈ ગયું અડાઈ ગયું તીર્થમાં આવવાથી એનું અનુષ્ઠાન થતાં એ નાશ થઈ જાય છે પણ તીર્થમાં આવ્યા પછી જો એ પાપ થયું તીર્થક્ષેત્રની અંદર તો એ ભોગવવું જ પડે પછી એ માફ થતું નથી એ જપ કરે બળે નહીં તપ કરે બળે નહીં એ તો તમારે ઓય બાપા કરીને જ એ ભોગવી લેવાનું જ થાય છે માટે તીર્થક્ષેત્રમાં આવ્યા પછી આપણી તમામ ઇન્દ્રિયોને અંતકરણને કંટ્રોલ કરીને ભજન કરી લેવું એવો સ્વામીનું કહેવું થયું નગ્ના જ્ઞાન વિન મુક્તિ નામ નથી થાતી ભજતા રામ
નગ્ના જ્ઞાન વિન મુક્તિ નામ નથી થા
ન જ્ઞાન વિન મુક્તિ નામ નથી ફાતી ભજતા રામ જીવેશ્વર માયાનો રૂપ
જીવેશ્વર માયાનો રૂપ
જાણવું તે છે જ્ઞાન અનું પુરુષોત્તમ ને અક્ષરધામ નગા જ્ઞાન વિન મુક્તિ નામ
પુરુષોત્તમ ને અક્ષરધામ
ઋતે જ્ઞાનાન ન મુક્તિ આ ઉપનિષદ નું અહીંયા સ્વામીએ ભાષાંતર રજૂ કર્યું છે કે જ્ઞાન વિના મુક્તિ થતી નથી. જ્ઞાન એટલે શું? તો કે જીવ ઈશ્વર અને માયાના રૂપને જેમ છે તેમ જાણવું એને જ્ઞાન કહેવાય. અને એ તો એવા સાધુ પુરુષના સમાગમથી શક્ય છે, આપમેળે નથી થતું. મહારાજે વચનામૃતમાં આની સ્પષ્ટતા કરી નાખી છે કે એ તો એવા સત્પુરુષ જ્યારે પ્રગટે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજાય છે. પણ શાસ્ત્રમાં લખી રાખી હોય તો ખરી, પણ પોતાની બુદ્ધિ મેળે કરીને આ વાત સમજાતી. માટે સત્સંગ આવશ્યક ફરજિયાત થઈ પડ્યો. સત્સંગ એ મરજિયાત નથી, ફરજિયાત છે. સત્સંગ કર્યા વગર ભગવાન વશ થતા જ નથી. એટલે તો મહારાજે વચનામૃતમાં એ પણ બતાવ્યું કે જેવો હું યજ્ઞ તપ વ્રતે દાને કરીને વશ નથી થતો તેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું. સત્સંગમાંથી જ જેમ છે એમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જીવ ઈશ્વર અને માયા એનું જો જ્ઞાન થાય તો જ જીવ અક્ષરધામમાં જાય, ભગવાન પુરુષોત્તમને પામે છે. આ વાત સિદ્ધાંત છે. માટે સત્સંગ કરતા રહેજો, મંદિર આવતા રહેજો, સભા ને કથા વાર્તા કરતા રહેજો. આ આનંદ આઠે જામ વર્તે તો જો થા નિષ્કામ
આનંદ આઠે જામ વર્તે તો જો થા નિષ્કામ
આ આનંદ આઠે જામ વર્તે તો જો થા નિષ્કામ
આનંદ આઠે
વાસનાનો જો થાય વિયોગ
વાસનાનો જો થાય વિયોગ
ટોટલ જન્મ મરણ રૂપ રોગ
ટોટલ જન્મ મરણ રૂપ રોગ
ઉરમાં વાસ કરી રહે રામ આ આનંદ આઠે જામ
ઉરમાં વાસ કરી રહે રામ
બહુ સરસ વાત કરી. દુનિયામાં ઘણાય પદો હશે, ઘણાય કાવ્યો હશે અને થયા હશે ને થશે, પણ નંદ સાધુના પદની રચનાઓ દુનિયામાં વિશિષ્ટ ભાત ઊભી કરે છે. એવી પદરચના ન ભૂતો ન ભવિષ્યતી છે. એટલી બધી સિદ્ધાંત સભર, એટલી બધી ઊંડાણપૂર્વકની એમની આ પદરચનાઓ આપણે તો હજી સમજવાય બહુ નાના પડીએ. કારણ કે ભગવાન શ્રીહરિની સાથે રહેનારા પૂર્ણ પુરુષોત્તમ જગતના કારણ સર્વાંતર્યામી શ્રીહરિની સાથે રહેનારા આ સંતોને તો શું એની વાત કરવી. એની સ્થિતિ કેટલી ઊંચી, એના શબ્દો કેટલા મહાન હોય. આખો દિવસ આઠે જામ જો આનંદમાં રહેવું હોય તો તમારે વાસના ટાળવી પડે, ચોકપેટ કરી નાખી. મારે અને તમારે સદાય આનંદમાં રહેવાનો શોખ છે. આપણા અહીંયામાં એમ થયા કરે કે એક પળ પણ મને દુઃખ ન હો, બસ હું સદા આનંદમાં રહું. પણ સ્વામી કહે છે આનંદ તો જ રહી શકે જો તું થા નિષ્કામ. વાસનાનો જો થાય વિયોગ તો ટળે જન્મ મરણ રૂપ રોગ. વાસના જાય તો જન્મ મરણ જાય. અને ઉરમાં વાસ કરી રહે રામ, અને બહુ સાચી વાત છે, જ્યાં કામ ત્યાં રામ નહીં. વાસના હોય ત્યાં વિઠ્ઠલ ન હોય. માટે વાસનાને ભગવાનના ભક્તો ટાળે, કાઢે ધોકાવીને એને, એની જરૂર નથી. ભગવાન જેને મેળવવા હોય એને બીજું બધું છોડી દેવું પડે. ખુદ પરમેશ્વરની આ શરત છે, ભગવાન શ્રી હરિએ એમ કહ્યું છે કે મારી માયા રાખો કા મને રાખો, મને અને મારી માયાને બેયને તમે કદી ન રાખી શકો, કેમ જે સૂર્ય અને રાત્રિ બે સાથે ન રહે. કાં તો રાત રાખો અને કાં તો દિવસ રાખો, મહારાજને રાખો કાં માયાને રાખો, પણ મારે ને તમારે એ ગાંડ પણ થયું છે, અમારે બે જોઈ. હા, હમણાં મેં સભામાં પૂછ્યું હતું તો બે વાળા નીકળ્યા હતા ઘણા. મેં કહ્યું એકલા ભગવાન જોતા હોય તે ઊંચી આંગળી કરો, માયા અને ભગવાન બે જોતા હોય તે ઊંચી આંગળી કરો, અને એકલી માયા જોતી હોય તે ઊંચી આંગળી કરો, એવું પૂછ્યું હતું અમે. આમાં તો નથી પૂછાય એવું. શિબિર જેવું હોય ને ત્યાં પૂછાય, અહીં ન પૂછાય. અહીં તો પડખે ઘર હોય એટલે આવીને બેઠા હોય. હો તમારે જોતું કઈ નહીં, હું તો અમથો બેઠો છું. એક જગ્યાએ એવું થયેલું, હું એ સભામાં ગયેલો, એક મોટા સંત આવેલા, જાહેર ચોકમાં સભા, પણ માણસો ઘણા ગરમી હતી ને એટલે બુસ્કોટ ખભે નાખીને બેઠેલા. એટલે હેલામ સર એમ કહ્યું, ભાઈઓ આવા મોટા સંત જ્યારે આપણા ગામમાં આપણી સમક્ષે આવી અને બેઠા હોય ને ત્યારે આપણે એમની મર્યાદા રાખવી જોઈએ. તમે આવી રીતે જે સભાની અંદર આવ્યા છો અને બેઠા છો તે ઠીક નથી. આવા સંતને જ્યારે તમે સાંભળવા આવ્યા છો, આવા સંતનો જ્યારે તમે દર્શન અને લાભ પામ્યા છો, અને એવો લાભ લેવા માટે જ્યારે તમે અગત્યનું કામ છોડીને અહીંયા બેઠા છો, ત્યારે થોડીક મર્યાદા જાળવો તો સોનામાં સુગંધ ભળે. એટલે એમાંથી એક જણો બોલ્યો કે અમે તો અહીંયા રોજ આમ બેહવી છીએ, આજ તમે આવ્યા છો. હા હા, ભૂખા બોલી ગયો. અમે તો આમ એ, અને ખરેખર એ તો એ ન્યા પડખે રે એને એ ઓટલે કઈ બેહવાનું, એ તો આપણે ચોકમાં સભા કરવા ગયા હતા, એ નહોતા આવ્યા. અને ત્યાં પછી બહુ વાતો હારી નહીં, પણ જે પોતાનો અમૂલ્ય સમય કાઢી નોકરી ધંધો બંધ રાખી અને કાંઈ કાંઈથી છેટેથી કેટલું ટ્રાવેલ્સનું દુઃખ વેઠીને આવ્યા હોય અને પછી બહુ બળભરી વાતો કરીએ તો એ લેખે લાગે. અમે તો રોજ અત્યારે બોરીવલીમાં આરતી ટાણે તો આવીએ જ છીએ, અમે તો રોજ બેઠા જ હોઈએ છીએ, આ તમે આવ્યા આજ, હું કેવું છું કહો. હે, કાયમી આવજો. હા, મારે મહંત સ્વામીને તો જ ગમશે. સંતોને તો સત્સંગ હોય તો ગમે. વહાલા ભક્તો, પૂરમાં વાસ કરી રહે રામ, આ આનંદ આઠો જામ, વર્તે તો જો થા નિષ્કામ. જબરજસ્ત નિષ્કામ ઉપર ભાર મૂકે છે. અને આ મુંબઈ તો આહા મોહમય નગરી, અને આમાં રહીને નિષ્કામ વ્રત પાળવું. પણ હા, કાલે અમે કહ્યું હતું કે સત્સંગ રૂપી ફ્રીજમાં તમે જો રહેશો, સત્સંગના એસીના ઓરડામાં રહેશો, તો જગતની ગરમી તમને નહીં લાગે. સત્સંગ જીવનમાં ઓતપ્રોત કરી નાખજો, નિષ્કામ થઈ જવાય, ન થવાય એવું. હિંમત રાખી હરીને આરાધો. ઈ અધર્મનું મૂળ કહો છો કાપી નાખો સોળ, માસ મદેરા ચોરી જે
માસ મદેરા ચોરી જે
અવેરી છે ચોથું તે અધર્મનું મૂળ. કેવું અધર્મનું મૂળ? માંસ મદિરા ચોરી અવેરી આ બધું અધર્મ કુળ કહેવાય. આમાંથી જ બધું અધર્મ પેદા થાય છે. આ ધર્મના મૂળિયા છે. માંસ ખાય એટલે માણા પછી એવો થઈ જાય નકામો, દારૂ પીવે, ચોરી કરે, વિચાર કરે, પછી એ હું ન કરે, હે, પછી બધું એમાં ઘૂસી જાય. આ ધર્મના મૂળિયા છે. રાખો હૃદયમાં ધર્મનું કુળ, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, આ બધું ધર્મકુળ છે. એને હૃદયમાં રાખો તો આ માંસ મદિરા, ચોરી, અવેરી, આ બધું અધર્મના કુળનો નાશ થાય. કહું છું, કાપી નાખો સ્થૂળ, આના મૂળિયા કાપી નાખો તો સુખી થશો, એ સિવાય ઉપાય નથી. અને આ અધર્મને કાઢવો હોય તો ધર્મનું શરણું જરૂરી છે. ધર્મના શરણા વિના આ અધર્મ ક્યારેય મટે જ નહીં. અમારા ધર્મામૃતમાં ભગવાન સ્વામિનારાયણે એવું લખ્યું, અધર્મવંશ અને ધર્મવંશનું એમાં વર્ણન કર્યું છે. અધર્મવંશનો નાશ ધર્મવંશના ગુણોની સહાયતાથી જ થાય છે. દાખલો દઉં તમને, લોભ એ અધર્મ વંશમાં ઉત્પન્ન થયેલો શત્રુ છે. હવે સંતોષ એ ધર્મ વંશમાં ઉત્પન્ન થયેલો સદગુણ છે. ઓ અધર્મ વંશમાં ઉત્પન્ન થયેલો દુર્ગુણ લોભ એ અધર્મ વંશમાં ઉત્પન્ન થયેલા દુર્ગુણ લોભને ધર્મ વંશમાં ઉત્પન્ન થયેલા સદગુણ સંતોષ દ્વારા એ મારો. ખ્યાલ આવ્યો? સંતોષ રૂપી હથિયારથી લોભ રૂપી શત્રુને મારો. એમ એક એક શત્રુને મારવા એક એક સદગુણનો આશ્રય લેવો પડે છે. સદગુણના આશ્રય દ્વારા એ દુર્ગુણો છોડી શકાય છે. માટે આવો દિવ્ય સત્સંગ મળ્યો છે એનો લાભ લઈ ભક્તો નિષ્કામ બને, અધર્મથી બચે. ઉદ્વેગનું અગાર કુસંગ છે કહું છું નિર્ધાર, સત્સંગ સાધિલ કાજ,
કરે સત્સંગ સાધિલ કાજ,
ભવ જળ તરવાનું એ જાજ,
ભવ જળ તરવાનું એ જાજ,
નહીં તો જાશો જમને દ્વાર, ઓ ઉદ્વેગ નું અગાર,
નહીં તો જાશો જમને દ્વાર, ઓ ઉદ્વેગ નું અગાર.
અગાર એટલે ઘર. ઉદ્વેગનું ઘર કોણ છે? કુસંગ. સત્સંગ સાધી લો, કુસંગ છોડી દો. સત્સંગ કરશો તો ભવજળ તરશો. કેમ જે સત્સંગ તો ભવજળ તરવા માટેનું જહાજ છે. અને જો આ વાત અમારી નહીં માનો, નહીં તો જાશો જમને દ્વાર. ચોખ્ખું કહી દીધું, પાછળથી શું કરવા? મારી બેન છોડા કાઢ નાખશે બોલ્યા. તો એ કઈ માસીન દીકરા થાય? કા આપણા કાકા મામા થોડા થાય છે કે જાવા દે ભાણીઓ સમજીને મેલે નહી.
રૂરુ ઋષિ નારાયણ જે અક્ષર ધામી આપે, સ્વછંદ
કૃષ્ણ રૂપ થયા સ્વછંદ,
તે છે સ્વામી સહજાનંદ,
તે છે સ્વામી સહજાનંદ,
પ્રગટા પૂર્વ છપૈયા તે ગુરુ ઋષિ નારાયણ જે,
પ્રગટા પૂર્વ છપૈયા તે ગુરુ ઋષિ નારાયણ.
મસ્ત વાત કરી. ભગવાન નરનારાયણ ઋષિને બદ્રિકા આશ્રમમાં શાપ થયો, તે શાપને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણે અંગીકાર કર્યો અને સર્વાવતારી ભગવાન શ્રીહરિ પોતે આ ધરતી ઉપર અવતાર લઈને આવ્યા અક્ષરધામના ધામી વોહી સ્વામી સહજાનંદ. પર્વતભાઈને પોતાની મૂર્તિમાંથી તમામ અવતારોને કાઢી અને બતાવ્યા અને પાછા મૂર્તિ મલિન કર્યા. માટે સ્વામિનારાયણ ભગવાન એ સર્વાવતારી ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એવા ભગવાન શ્રીહરિ છપૈયામાં પ્રગટ્યા અને એ જ પરમાત્મા જો આપણા ઈષ્ટ દેવ છે તો આપણા જેવો ભાગ્યશાળી કોણ છે? કોણ છે કહો? જોઈએ દુનિયા જ્યારે હજી તો ઘણી બધી નિમ્ન ઉપાસનાઓ કરે છે ત્યારે આપણે તો સર્વોચ્ચતમ ઉપાસનાને પ્રાપ્ત થયા છીએ. ગુણાતીતાનંદ સ્વામીની ભાષામાં કહીએ તો ડોલો વ્યાય તો લીખ આવે અને હાથી વ્યાય તો ભેંસ જેવડું તો બચ્ચું આવે. ગોપાલ સ્વામીની ભાષામાં એમ કહીએ મહારાજ કે ગુણ બુદ્ધિ વાળો હશે એવી મરીને ઇન્દ્ર થશે. કેમ જે આ તો સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ છે. અને શ્રીજી મહારાજની ભાષામાં કહીએ તો મહારાજે એમ કહ્યું કે નહીં જેવો દેહ આવશે તો ઇન્દ્ર કે બ્રહ્માનો તો સમજાણું એ કઈ છોકરાના ખેલ છે ઇન્દ્ર ને બ્રહ્મા થવું. મહારાજ કે નહીં જેવો દેહ આવશે નકામમ નકામો દેહ તોય તમને ઇન્દ્ર કે બ્રહ્માનો તો વાસના વાળાને હો અને નિર્વાસનિક થશે તે જાશે ધામ. કેમ આવું છે કે નહીં નિર્વાસનિક? એ મને કહો ને, વચન આપો કેટલા નિર્વાસનિક થશો? ખરેખરા મંડાણા છો કેટલા તમારામાં નિર્વાસનિક થવા? જો તમને કહી દઉં, આ લોકોના ભોગ વિલાસને ભોગવવામાં પડ્યા હોય, પૈસા રળવા હોય, બંગલા કરવા હોય, આમ માન મોટપને વટ પાડી દેવો હોય, એ કોઈ અક્ષરધામમાં આવવાના નથી. તમારામાં હોય એ કોઈ નહીં, આમાં બેઠા હોય એકે નહીં. કારણ કે એને આવે જ નહીં, બાવડો પકડી લઈ જાવ તોય ન આવે. કારણ કે એની દિશા આખી ઊંધી જ ભાઈ. પણ જેના હૃદયમાં એવું ફિટ થઈ ગયું હોય તમારી મૂર્તિ વિના કાંઈ દેતા નહીં, તુમ બિના તુમ મોહે ઓર ન દયો યહી વર મેં પાવું. હે ભગવાન, અમારે તો તમારું કામ છે, બધું જ લઈ લો તમે મળો. આવી જેને ખુમારી ચડી ગઈ હોય અને આ લોકનું જેને અનુસંધાન નથી, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો, આ વાક્ય જેને હૃદયમાં દિવસમાં 10 વાર ઘુમર્યું ખાઈ જતું હોય, એ બધા અક્ષરધામમાં આવશે. અને જેને આવી કાંઈ વાત અડતી નથી, પખાલીના પાડા જેવા સત્સંગમાં હશે, એ ધરાય ધરાઈને પખાલીના ધોકા ખાશે. પણ એ અક્ષરધામમાં ગમે એમ ઢહડશો તોય આવવાના. માટે એવા હડેલ જે જે સત્સંગમાં પડ્યા હોય એનો વાદ કોઈ લેવો નહીં, આપણે એની પડખે બહુ બેહવું નહીં, એની વાતે ઝાઝી સાંભળવી નહીં. કેમ જે તમે વધારે ભક્તિ કરતા હો તે તમારા કાનમાં મંત્ર આપે બહુ પછી ન કરાય, બધું માપે હારું એમ કહી અને તમને પાછા પાછા પાડે. માપે કરવામાં જન્મ મરણ શરૂ રહ્યું છે. ગોપીઓની જેમ અમાપ થઈ જાય, દ્રૌપદીની જેમ અમાપ થઈ જાય, મોટીબાન લાડુબાન દાદા ખાચરની જેમ અમાપ થઈ જઈશું ભક્તિના માર્ગમાં, ત્યારે અક્ષરધામ આપણું ઘર થશે. બે બાજુ ઢોલકી વગાડે નો મેળ ખાય. આ લોકના ભોગ સુખ બધા તાગડ ધીના કરીને ભોગવવા છે અને ભગવાનનું સુખ ભોગવવું છે એમ. એટલે કોઈ કહેનાર છે તમને, હાલી હું નીકળ્યા છો બેવાનું ન મળે, બેવાનું ન મળે, હો તો સિક્કાની બે બાજુ જેવી વાત છે. આમ ઉલાળો એટલે કા આમ પડે ને કા આમ પડે, કા મહારાજની મૂર્તિ દેખાય ને કા માયા દેખાય, બેહવાનું મેળ ન ખાય. કા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સુખમાં તમે ડૂબો અને ઈ ન હોય બીજું શું હોય? એ મને કહો બીજું શું હોય? માયા જ હોય ને, બીજું છે જ ક્યાં? ભગવાન ને માયા ને ત્રીજા આપણે, ત્રણે જ વસ્તુ છે, ચોથી વસ્તુ જ નથી. કા મહારાજ, મહારાજ ન હોય તો માયા, હવે પસંદગી કરો તમારે શું જોઈ, ભગવાન જોઈ છે કે માયા જોઈ છે? વાત આટલી જ છે. તમે કહેશો માયા તો ભજન કરતા રહ્યો, ભગવાન દેતા રહે, ન્યા ક્યાં તાણ છે? હે, આવો કેટલી જોઈ બોલો, જેટલી જોઈ એટલી આપતા રહેશે પ્રભુ. તો માળા ફેરવો ફળ આપશે, માળા ફેરવો ભજન કરો ફળ દેતા રહેશે. કર કરીને માગશો તો ભગવાન આપતા રહે. પણ એટલું યાદ રાખજો, એનું દર્શન તમને નહીં દે, એ હાથ નો આવે. ગાડી જોતી સંકલ્પ કરો ને પૂનમ ભરો તો ગાડી મળે. લક્ષ્મીનારાયણ દેવ ગાડી આપે, બંગલો આપે, બધું આપે, પણ પછી તમે પાછી એમ કહો કે મને રોજ સવારે પૂજામાં દર્શન દેજો, ભગવાન કે હાલી નીકળી માં મારો દીકરો એનો મેળ ખાય. એક કામ કરો, એક જ નિષ્ઠા કરો, મારે ભગવાન જોઈ તો ભગવાન તમારા છે, અને ભગવાન તમને વશ થઈ જાય પછી તો માયા તમારી જ છે ને. ભગવાન જેના થયા માયા એની જ હોય, પણ ભગવાન છોડીને માયા પાછળ દોડે છે જે માણસ, એને તો બેચારાને માયા ઊંઘાડી જ દેવાની છે. ખ્યાલ આવ્યો? સારું, ભગવાન શ્રી હરિનો એક સંકલ્પ રાખજો, અમને પ્રભુ મળો, અમને પ્રભુ મળો, કોઈ પણ ભોગે અમને ભગવાન મળે, અમને મોક્ષ મળે. આવું તાન લગાડો, આજ કરવા જેવું છે. કારણ આજ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી સર્વ અવતારના ધણી ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, અને મહા મોટું જે સુખ પોતાના ધામનું એ સુખ દેવા પોતે આવ્યા છે. અને એ સુખમાં નહીં સમજીએ અને આ લોકના કે માયાના કે પરલોકના સુખમાં જો ક્યાંક ભાવના રહી ગઈ અને એમાં ઘરી ગયા તો પછી ઈશ્વરનો અવતાર આવશે અને કરોડો જન્મ સુધી વળી પાછા તમે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરશો બેઠા બેઠા. એટલે એ બધો દાંડીઓ પીડ્યો મૂકી મહારાજના જે મુક્તો છે એ પંક્તિમાં ભળી અને ભગવાન શ્રીહરિની મૂર્તિનું મહાસુખ માણવા માંડીએ. આ કરવા જેવું જે છે તે અમે તમને કહ્યું. આગળ ઓ પહોંચો આવી કા વિષયથી મન પાછું વાળ,
ઓ પહોંચો આવી કા વિષયથી મન પાછું વાળ,
ઓ ઓ આવી પહોંચો કા વિષયથી મન પાછું વાળ,
ઓ ઓ આવી પહોંચો કા
સ્મરી લે હરે,
શ્વાસો શ્વાસ સ્મરી લે હરે,
નર દેહ વિન નહીં આવે તાર, ઓ ઓ આવે પહોંચો કાળ,
નર દેહ વિન નહીં આવે તાર, ઓ ઓ આવે પહોંચો કાળ.
હમણાં આવ્યા માનન પરીક્ષિત ને તો ખબર હતી સાત દિવસ મરવાનો નથી, તોય સાત દિવસની વાર એને દેખાણી એટલે મૂંડી પડ્યો. આપણને તો એક સેકન્ડની એ ખબર નથી, તોય ભજન કરવાનું તાન ચડતું નથી. સવેળે ચેત સત્સંગ કરી શ્વાસો શ્વાસ સમરી લે હરી, નરદેહ વિન નહીં આવે તાળ, ઓ આવ્યો 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 કાળ આવ્યો. સમજો હું તમે મૃત્યુને આઘું સમજીએ છીએ કે હમણે નહીં આવે, સાચું ખોટું? ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા હતા અંતના 30માં, અમને એમ લાગે છે આ ઘડીએ ને આ પળે એ દેહ પીડ્યો, જરાય મૃત્યુ અમને છેટું નથી દેખાતું, એવો વૈરાગ કયો. આપણને વૈરાગ જ ન મળે, વૈરાગ જ નથી. અને મૃત્યુ જો નજીક દેખાય તો થરથર થરથર ધૂજવા માંડીએ, વૈરાગ નથી. એટલે વૈરાગ્યવાન હોય ને એને મૃત્યુ સામે જ દેખાતું હોય, ચોવીસે કલાક એને બીક ન હોય, જીવવાની ઈચ્છા એ ન હોય, એ તો અખંડ ભગવાન શ્રી હરિની મૂર્તિને યાદ કરી મહાસુખમાં ડૂબ્યો હોય. આપણે પણ એ જ રસ્તે જવું છે, એના જેવા જ મહાસુખિયા થવું છે. માટે ચેતો શ્વાસો શ્વાસ સમરી લે હરી, નરદેહ વિન નહીં આવે તાળ, ઓ આવી પહોંચો કાળ, શ્વાસો શ્વાસ. હવે ભગવાન સ્મરવા માંડો, હાલતા ચાલતા ખાતા પીતા, હવે તો એવો હિસાબ રાખો આજ આટલા ભગવાન સાંભળ્યા ને આટલા ભૂલાણા. કેમ રાખશો? બધા એક ચોપડી રાખો ખીચામાં, આજ 24 કલાકમાં આ ડેટમાં કેટલા કલાક ભગવાન સાંભળ્યા 24 કલાકમાં, અને કેટલા કલાક બીજું સાંભળ્યું એનો હિસાબ રાખો. એક નાની એવી ડાયરી રાખો ખીચા. તમે માયાનો હિસાબ રાખો છો કે નહીં? કેટલી આવીને કેટલી ગઈ, તો ભગવાન કેટલા હૈયામાં આવ્યા ને કેટલા ગયા એ હિસાબ નહીં રાખવાનો, કેમ ન તો માયાના ચોપડા રાખરેખ કરવાના, મહારાજનો એક ચોપડો નહીં રાખવાનો. હરાશો તમે તો એટલે તમને તો આ બાણું બેન કરીને બહુ વઢવાની જરૂર છે. બાણું એટલા માટે બેન કરવું ભાગી ન જાઓ.
ત્રિલોકમાં દે પંચભૂત નો પડશે તે, પામે છે અક્ષરધામ,
જે પામે છે અક્ષરધામ,
ભાગવતી તેનું છે નામ,
ભાગવતી તેનું છે નામ,
અક્ષર પુરુષ કહાવે ત્રતાત્રી લોક માંદે,
ભાગવતી દેહ તો અક્ષરધામમાં છે બાકી ક્યાંય નથી. બીજે જશો તો એક દિવસ તમારે ત્યાંથી પાછું પડવાનું છે. કેમ જે જ્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ નારાયણને તમે ન પામો ત્યાં સુધી ફેરવણી તમારી અવશ્યમ ભાવી. આમાં તો ત્રણ લોકનું જ લખ્યું છે પણ બીજા ઘણા એવા લોકો છે કે એમાં કાળની ગતિઓ છે, બહુ મંદ ગતિ હોય, લાંબે કાળે ગતિ થતી હોય, પણ અક્ષરધામને પામ્યા પહેલા તમે ઠરીને બેસી ન શકો. માટે એવો દાખલો કરજો કે ભગવાન સ્વામિનારાયણ સિવાય તમને કંઈ ન ગમે એવું તમારું અંતર થઈ જાય. ગોપીઓને કૃષ્ણ વિના કાંઈ નહોતું ગમતું, દાદા ખાચરને મહારાજ સિવાય કાંઈ નહોતું ગમતું, મોટીબાને લાડુબાને મહારાજ સિવાય કશું જ નહોતું ગમતું. બસ આપણે એવા થઈ જઈએ, કામ પૂરું આવા થવા માટે જ આ સત્સંગ આપણે આદર્યો છે, આવા ઉચ્ચતમ ભક્ત બનવા માટે જ મંદિર, સંતો, આચાર્ય, સાધુ, પુસ્તક આ બધું એટલા માટે જ છે. અને એ ન થાય અને બીજા તાગડથી ના થાય એ કાંઈ સારું કહેવાય?
અક્ષર નો તો લીધો લેશ, આત્માને દીધો ઉપદેશ,
અક્ષર નો તો લીધો લેશ, આત્માને દીધો ઉપદેશ,
અક્ષર નો તો લીધો લેશ, આત્માને તો દીધો ઉપદેશ,
અક્ષર નો તો લીધો લેશ, આત્માને દીધો ઉપદેશ,
મિથ્યા કરવા માયા ખંડ,
મિથ્યા કરવા માયા ખંડ,
કતો કહે છે ભૂમાનંદ,
કકો કહે છે ભૂમાનંદ,
મિથ્યા કરવા માયા ખંડ,
મિથ્યા કરવા માયા ખંડ,
કકો કહે છે ભૂમાનંદ,
કકો કહે છે ભૂમાનંદ,
હરિહરને ભજવા
અક્ષર નો તો એક લેશ લીધો છે, બહાના બનાવી દીયા અક્ષર કો, ઉપદેશ તો આત્મા કો દિયા હૈ. શુક્રવા ઉપદેશ આપ્યો માયાનો ફંદ ટાળવા માટે. ભૂમાનંદ સ્વામી કહે છે કે મેં કક્કો કીધો છે, માટે હંમેશા ભગવાન શ્રીહરિનું સ્મરણ કરો, હંમેશ પરમાત્માને યાદ કરો એવું છેલ્લી કડીમાં કહ્યું. બહુ બહુ સમજાયું, છેલ્લે બહુ સરસ કીધું, હરિહરને ભજવા હંમેશા, હંમેશા મહારાજને ભજવા, હંમેશા ભજવા, સદા ભજવા, હરપલ ભજવા, ભગવાન ના ભૂલવા. બસ આ જ વાત છે, ખાતા પીતા હાલતા ચાલતા પરમાત્માને ભજો એવી સ્થિતિ થઈ જવી જોઈએ જેવી પર્વતભાઈને હતી, ગોર્ધનભાઈને હતી, સ્વરૂપાનંદ સ્વામીને હતી, શતાનંદ સ્વામીને હતી, ગોપાલ સ્વામીની હતી. એવી સ્થિતિ થવી જોઈએ. આ સત્સંગ એવી ઉચ્ચતમ સ્થિતિ પ્રદાન કરે એવો જોરદાર સત્સંગ છે. આ સત્સંગ તો ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ છે. આ જ્ઞાન તો સર્વાવતારી ભગવાન સ્વામી નારાયણના મુખે ધરતી ઉપર વર્ષેલું જ્ઞાન છે. માટે આવી ઉચ્ચતમ પ્રાપ્તિ પામ્યા પછી મેન તમે દુબળા રહીએ એ બરોબર કહેવાય. હા, રોજ તમે બદામનો શેરો ખાતા હો, હવારેમાં તમે 200-200 ગ્રામ મલાઈ ખાતા હો, અને ભાઈ તમે હકુડી મકુડી રહ્યો, એ કાંઈ બરોબર છે? આવા ભગવાન સ્વામિનારાયણના રોજ દર્શન કરો, આ સંતોનો સમાગમ કરો, હે, અને શિક્ષાપત્રી વાંચો અને વચનામૃતના પાન કરો, અને તોય તમે પાછા આમ હામું જોઈએ ત્યારે એમ થાય કે સત્સંગ નથી એવા રહ્યો, એ ઠીક નહીં. લગ્ની લાગી જવી પડે. માટે ભગવાનના ભક્તો, ભગવાન શ્રીહરિમાં અખંડ મનની વૃત્તિ જોડજો, વાસના તોડજો, આટલું જ સ્વામીનું વારે વારે કહેવાનું છે. કુસંગ છોડજો. અહીંયા આપણે ઉમાનંદ સ્વામી કૃત કક્કાને સમાપ્ત કરીએ છીએ. આ વખતે મુંબઈમાં ઘણો આનંદ આવ્યો છે. વહાલા ભક્તો, 3 વર્ષે મુંબઈમાં અમે આવ્યા. મને બહુ આમ મુંબઈમાં ગમતું નથી એટલે હું નથી આવતો, બીજું કોઈ કારણ નથી. એક બે વાતે બહુ કંટાળો ચડે. એક વાત તો એ, જાણે હકડાશ બહુ. બીજી વાત એ કે હરિભક્ત આખો દી હકડાશ બહુ કરે, એટલે થોડું ધ્યાન ભજન અમારા અંગ પ્રમાણે અહીંયા રહેવાય નહીં. આવીને બેહા કરે, એક બે આવ્યા જ કરે. એટલે આખો દિવસ સત્સંગનું અંગ મારે નથી. ઘણા સંતોને એવું હોય તો એક બે બેઠા હોય ને આખો દિવસ કથા વાર્તા કર્યા કરે. મને પાછો મારું અંગ ન કરું ત્યાં સુધી મને મજા આવે? મારે દિવસમાં 2-4 કલાક મારા એકલાને ખાનગી જોઈએ, હું ને મારો ઠાકોર. એમ ન થાય તો મને ન ફાવે, પછી હું તમારી સમક્ષ રજૂ થાવ. પણ મને પંતુજી થઈ જવાની ટેવ નથી. પંતુજીમાં સમજ્યા નહીં, મેટ્રિક પાસ કરીને શિક્ષક થઈ જાય ને આખી જિંદગી એકડા બગડા ભણાવ્યા કરે, પણ પોતાને પછી કાંઈ અભ્યાસ આગળ કરવાની તેવડી કે મહેનત કે ઈચ્છા કે કંઈ નહીં, પગાર શરૂ થઈ ગયો, એકડા બગડા ભણાવ્યા કરે. એસી જિંદગી હમે પસંદ નહીં હૈ, હમ તો કુછ કરને જા રહે હૈ. એટલે મુંબઈ ફાવતું નથી, પણ હરિભક્ત ઉપર બહુ પ્રેમ છે, હેત છે, એટલે અમે કહ્યું છે કે હવે અમે અનુકૂળતા આવતા રહેશું, તમે રાજી રહેજો, તમારા ઉપર અમને પ્રેમ છે. એ એટલા માટે કે આવા રજોગુણી શહેરમાં રહીને પણ તમે મહારાજને પકડી રાખ્યા છે, સત્સંગને પકડી રાખ્યો છે, ભક્તિ કરો છો, નિયમ પાળો છો, એટલે વાલા છો. તમે રૂપિયા કમાણા છે કે તમે બંગલાવાળા છો કે મોટા શહેરમાં રહેનારાઓ છો, એટલે વાલા નથી. પણ તમારામાં જેટલી ભક્તિ ભાળીશું, જેટલો પ્રેમ ને ધર્મ નિયમ દેખાશે, ભગવાનની ઉપાસના મોક્ષની તત્પરતા દેખાશે, એટલો ભગવાન સ્વામિનારાયણનો અને સંતોનો તમારા માથે આશીર્વાદ વરસતો રહેશે. માટે એવું કરતા રહેજો. એટલું કહી અહીંયા હું કક્કાને સમાપ્ત કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.